એનો જીવ નામ મોકલો અધિકાર એની ક્લિયર નંબરની ગાથા ચાલે છે. એમાં શુદ્ધ નહીં છે એટલે અંતર સન્મુખ કરીને પોતાના શુદ્ધાત્માને જયારે જીવ જાણે છે ત્યારે નવ તત્વોનો એમાં અભાવ છે એવું એને જ્ઞાન પણ થાય છે. એથી પુરુષાર્થને નવ તત્વને જાણતા સંગતિ થાય કહ્યું છે. હવે એની પ્રક્રિયા બતાવે છે કે આત્મા આત્માને જ્યારે આત્માનું ભાન જ્ઞાન થાય છે ત્યારે આત્માનો અનુભવ કરીને શાસ્ત્ર લખાણા એમાં એ અનુભવી એમ ફરમાવે છે કે અમારું જ્ઞાન અને અમારી દ્રષ્ટિ નાયક ઉપર પડી છે. એક નાયક ને ઉપાધિ પણ જાણતા જાણતા અમારા જ્ઞાનમાં એમ આવ્યું છે કે અમારો ભગવાન આત્મા ત્રણે કાળ અપરિણામી ને નિષ્ક્રિય છે. એ કોઈ જળ ચેતનની ક્રિયાનું કરનાર નથી. જેમ અમારી દશામાં જે પરિણામ થાય એનું કરનાર આત્મા નથી. એવા આત્માને જાણતા જાણતા આ થવાયું પરિણામ જે અમારી દશામાં થાય છે એને અમે જાણીએ છીએ પણ એ પરિણામને પણ અમે કરતા નથી. એમ પરિણામને અકર્તા પણ જાણવું અને શુદ્ધ આત્માને નિષ્ક્રિય છે એમ જાણવું નાયક એકરૂપ ભાવને અંતરદૃષ્ટિ કરીને નાયકને જાણતા જે જ્ઞાને શુદ્ધાત્માને અનુભવમાં લઈને જાણ્યો એવું જે જ્ઞાન એવું જે શુદ્ધાત્માનું પ્રગટ થયેલું જ્ઞાન એ જ્ઞાનમાં એમ જાણવામાં આવ્યું કે મારામાં અનંત ગુણો છે અને અનંત ગુણોના અનંત પરિણામ જે થાય છે તે મારા કર્યા વિના થાય છે એમ જાણવામાં આવી ગયું. પેલા એ આત્મા અજ્ઞાની હતો ત્યારે એમ જાણવામાં આવતું હતું કે જે કઈ મારામાં પરિણામ થાય તે મારા કરવાથી થાય અને જે પરિણામના વિષયો છે બહારના એ પણ મારા કરવાથી થાય. દેહ મન વાણીની ક્રિયા હું કરું તો થાય ને ન કરું તો અટકી જાય એમ પહેલા અજ્ઞાન ભાવથી કરતા બુદ્ધિમાં ભાગતો હતો. પોતાના પરિણામ અને આખા વિશ્વના પરિણામ એ મારા કરવાથી થાય એવી જે મિથ્યા બુદ્ધિ હતી એ ગુરુ મળતા ભેદ જ્ઞાન નો મંત્ર મળતા એને આત્માનો અનુભવ થયો. એ સાધક અંતરાત્મા થયા. અલ્પકાળમાં જે પરમાત્મા થવાના છે એવા સંતોના સમ્યક જ્ઞાનમાં આત્મા જણાયો ને આત્માને જાણતા જાણતા પોતામાં થતા પરિણામો પણ થાય છે એમ જાણવામાં આવે છે. પણ મારા પરિણામને હું પ્રગટ કરું ઉત્પન્ન કરું વધારું પૂર્ણ કરું એમ હવે જાણવામાં આવતું નથી. ત્યારે શાસ્ત્ર લખીને બીજાને પ્રેરણા આપે છે કે તું પણ અમારી માફક આત્માને જાણ અને આત્માને જાણતા જાણતા જે કઈ પરિણામ થવા પણ ગુરુ કરો તો થાય, એની અજ્ઞાનમય કરતા બુદ્ધિનો તો નાશ કર, ત્યાગ કર, તો તારી દશામાં ઉતરાગ ભાવની શાંતિ પ્રગટ હશે. તો હવે અહીંયા આપણે આવ્યા છીએ કે આશ્રમ કરનાર થવાયું થાય કરનાર એ બોલ આવી ગયો. હવે આગળ સંવર થવાયું સંવાર અને સંવર કરનાર સંવાર કે બંને સંવર છે. હવે થોડી સુખ વાત આવે છે. અત્યાર સુધી તો પુણ્ય ને પાપ આશ્રવ એ પરિણામ થવાયું થાય છે એનો હું કરનાર નથી એમ વાત આવી હતી. એ તો બરાબર છે, કેમ કે પુણ્ય ને પાપ અને આશ્રવ ભાવ એનું જે કરવું એ તો અજ્ઞાન છે, એ તો અજ્ઞાન છે. કેમ કે મારા સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવના પરિણામ પુણ્ય ને પાપ એવા જે આશ્રવ મલિન કસાયના ભાવો એનું કરવું એ તો અજ્ઞાન છે. કેમ કે એને હું કરું તો એના ભાવને મારે ભોગવવાનું થાય દુઃખને, તો એવા પરિણામને કોણ કરે? એવા પરિણામનો તો આત્મ કરતા નથી. ત્યાં સુધી તો જીવ કદાચિત વિચાર કોટીમાં આવે તો એટલું એને સમજાય, અને રાજાજીનું કરતા પણ એના જ્ઞાનમાં વિચારમાં છૂટે કે રાગનો હું કરતા થઉં તો રાગના ફળનો હું ભોગતા થઈ જાઉં દુઃખનો. એ દુઃખથી ડરીને પણ રાજાજીનું કરતા પણ મારામાં નથી એમ એને ખ્યાલમાં આવી શકે છે. હવે એના કરતા એક સૂક્ષ્મ વાત, આચાર્ય ભગવાન એક સ્ટેજ આગળ એક ડગલું ને પગલું આગળ કરીને કહે છે કે સાંભળો, આ અમે જે વાત કરીએ છીએ એ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે અને અમારા અનુભવમાં પણ વર્તે રહ્યું છે. અમારી દશામાં સંવર નિદ્રા પ્રગટ થઈ ગયા છે. અમે થયા છે ને થયા છે એમ નથી. અમે તો અમારો ધર્મ તો નાયકને જાણવાનો છે, અને અમે નાયકને જ્યાં જાણ્યો ઉપાધિ અમે, અને આત્માને જાણતા જાણતા પરિણામ પણ થયા એમ જાણવામાં આવ્યું. કેમ કે અમારું લક્ષ્ય પરિણામ ઉપર નહોતું, અમારું લક્ષ્ય દ્રવ્ય ઉપર હતું. અમારું લક્ષ્ય જ્યાં સુધી પરિણામ ઉપર હતું ત્યાં સુધી તો રાગ અને દ્વેષ પુંજ અને પાપ પરિણામમાં થતા હતા, પણ હવે અમારું લક્ષ્ય ત્રિકાળ નાયક આત્મા ઉપર ત્યાં ગયું અને અમારા શુદ્ધાને જ્ઞાનમાં શુદ્ધાત્મા આવ્યો, ત્યારે એક નાયક ઉપર લક્ષ્ય પડતા જ અમારી દશામાં શુદ્ધાત્માનો અનુભવ થયો અને અતિન્દ્રિય આનંદ વિકરાગ ભાવ પ્રગટ થયો એમ અમે જાણ્યું. અમારું લક્ષ્ય તો દ્રવ્ય ઉપર હતું, અમારું લક્ષ્ય પરિણામ ઉપર નહોતું. પરિણામ ઉપર લક્ષ્ય હતું ત્યાં સુધી તો પરિણામ મારા ને હું પરિણામ નો કરતા, ત્યાં સુધી તો પરિણામમાં મોહરાગ અને દ્વેષ હતા હતા, પણ અમારું પરિણામ ઉપર ભેદ ઉપર વ્યવહાર ની ના વિષય ઉપરથી લક્ષ્ય છૂટી ગયું. અમે નિશ્ચય નહીં નો વિષય શુદ્ધ આત્મા ધ્રુવ પરમાત્મા એના ઉપર અમારી દ્રષ્ટિ લક્ષ્ય ગયું ને એમાં લીન થયા, ત્યારે દ્રવ્યો ઉપર દ્રષ્ટિ પડતા અમારા પરિણામમાં વિકરાગતા ને શુદ્ધતા પ્રગટ થઈ ગઈ એમ અમને જાણવામાં આવ્યું. પણ અમારા જાણ
કરવામાં એમ આવતું નથી કે આ પરિણામ ને અમે પીડા એમ અમારા જ્ઞાનમાં જાણવામાં આવતું એ નથી. પણ અમારા જાણવામાં જ્ઞાનાનંદ પરમાત્મા જે આવ્યો કે હું તો ત્રિકાળ સામાન્ય શુદ્ધ ને પરિપૂર્ણ ચિદાનંદ આત્મા છું, એમ શ્રદ્ધાએ દ્રવ્ય ને પડ્યું, પ્રતીતમાં દ્રવ્ય સામાન્ય આવ્યું અને જ્ઞાનમાં ઉપાધિ પણ નાયક ભગવાન જાણવામાં આવ્યો, ત્યારે દ્રવ્યને જાણતા જાણતા દ્રવ્યના આશરે પરિણામ જે પ્રગટ થયા એ પણ એવા પ્રગટ થયા શુદ્ધ પરિણામ વિતરાગી પરિણામ જેને પરમાત્મા કુંવર ને નિર્જરા કહે કે એમ જાણવામાં આવ્યું. એમ જાણીને આ શાસ્ત્ર લખતા જેની દશામાં સંવર નિજરા પર્યાય પ્રગટ થઈ ચૂકી છે શુદ્ધિની પ્રાપ્તિ તેનું નામ સંવર અને શુદ્ધિની વૃદ્ધિ તેનું નામ નિર્જરા અને શુદ્ધિની પરિપૂર્ણતા તેનું નામ મોક્ષ. એવી દશાઓ અમારી દશામાં સંવર નિજરા સમયે સમયે શુદ્ધતા પ્રગટે છે ને સમયે સમયે શુદ્ધતા વધે છે, વિકરાગતા પ્રગટે છે ને વિકરાગતા વધે છે, અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે ને અતિન્દ્રિય આનંદ વધતો પણ દેખાય છે, પ્રગટ થતો પણ દેખાય છે આનંદ, અને આનંદ સમયે સમયે વધે છે એમ પણ જાણવામાં આવે છે. તો પણ અમે એના કરનારા છીએ એમ જાણવામાં આવતું એ બોલ જરા સૂક્ષ્મ છે કે સંવર એટલે કે વિતરાગ ભાવ જે પ્રગટ થાય છે તે થવા યોગ થાય છે, ન થવા યોગ થઈ ગયું એમ પણ નથી અને વિતરાગ ભાવને મેં પ્રગટ કર્યો એમ પણ અમને જાણવામાં આવતું નથી. કેમ કે જાણવું એ આત્માનો સ્વભાવ છે, કરવું એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ જ્ઞાન હોય છે, તેથી જ્ઞાનનો સ્વભાવ માત્ર જાણવું 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 છે. એ જાણવામાં અંદરના બે પ્રકાર હોય છે, દ્રવ્ય ને ઉપાધિ પણ એ જ્ઞાન જાણે છે અને પરિણામ પ્રગટ થાય તેને ઉપેક્ષા બુદ્ધિ જાણે છે, એમાં આત્મબુદ્ધિ થતી નથી. આત્મામાં આત્મબુદ્ધિ થઈ ગઈ એટલે નાશવાન સંવર ને નિર્જરાના પરિણામ અવિનાશી ને જાણતા જાણતા નાશવાન પરિણામ જણાય છે, પણ નાશવાન પરિણામ મારા એમ અમને સંવર નિર્જરામાં મમતા થતી. અંદરની વાત હવે આવી આ થોડી કે સંવર થવા યોગ થાય છે, હું કરું છું ને થાય છે વિતરાગ ભાવ એમ નથી. કેમ કે હું કેમ કરનાર નથી, કેમ કે જે જાણનાર હોય તે કરનાર હોઈ શકે નહીં, અને જેને કરતા બુદ્ધિ પ્રગટ થાય છે અને જે કરનાર બની જાય છે સદામાં એ જાણનાર રહી શકતો નથી. માટે સંવર થવા યોગ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવી તેનું નામ સંવર છે. અસ્તિથી નાસ્તિથી આશ્રમનું રોકાવું તેને સંવર કહેવામાં આવે, મિથ્યાત્વના પરિણામનું રોકાઈ જવું ઉત્પન્ન ન થવું તેને નાસ્તિથી સંવર કહેવાય, અને એ સંવરના પરિણામને અસ્તિથી કેવું હોય તો શુદ્ધ આત્માની પ્રાપ્તિ પ્રગટતા તેને સંવર કહેવામાં આવે છે. તો એવી જે વિતરાગી પરિણતિ પર્યાય પ્રગટ થઈ થવા યોગ થઈ અમે એ પરિણામને કરીએ છીએ ને અમે કર્યા તો થયા એવું અભિમાન સમ્યક જ્ઞાનમાં આવતું. હજી તો આ પુણ્ય મેં કર્યું એમ પુણ્યના પરિણામમાં જેને કરવાપણાનો ગર્વ અને અભિમાન છે એ તો અજ્ઞાની છે. અને એ પુણ્યના ફળમાં બાર વૈભવ મળે એ મારા છે, એ તો મોટું અજ્ઞાન છે. ફળ પદાર્થ તારા જ્ઞાનમાં જણાય, એમાં ફળ પદાર્થ તારા ક્યાં થઈ ગયા, કેમ થઈ ગયા, બાપુ તને શું થયું છે? ફળ પદાર્થ તારા જ્ઞાનમાં જ્યાં જ્ઞાય પણ એ જણાના, એ વખતે આ જ્ઞાન મારું છે અને આ જ્ઞેયો મારા નથી, એમ તમે કેમ વિચાર નથી આવતો? દર્પણમાં જ્યાં અગ્નિ જણાય ત્યાં એ દર્પણમાં આગ લાગીને ગરમ થઈ ગયો એ તને કેમ જણાય છે? કેમ કે એ તો એની સ્વચ્છતાનો સ્વભાવ છે અને અગ્નિની દ્વારા અને ઉષ્ણતા એમાં પ્રતિભાસ થાય છે, એમાં જણાતા અરીસો ઊનો થઈ ગયો ક્યાં આવ્યું? ફટિકમણીની સામે જ્યાં લાલ ફૂલ હોય ત્યાં આ સાત રાતો થઈ ગયો એમ તને ભ્રમણા કેમ થઈ? રાતા પણ તો ફૂલનો ધર્મ છે અને સ્વચ્છતા તે ફટિકનો ધર્મ છે, એમાં જ્ઞાન દર્પણ અહીંયા છે અને જગતના પદાર્થો તારા જ્ઞાનની સ્વચ્છતામાં જણાય છે. દેહાદી પર પદાર્થ એમાં જ્યાં જણાય પર પદાર્થ ત્યાં મારા એમ કલ્પના તને કેમ આવી? મારું તો જ્ઞાન અને જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે મારા નહીં, એમ તને કેમ થતું નથી? એ મંદિરમાં દયાદાન કરુણા કોમળતાના ભક્તિના ભાવ આવે છે એ તો તારા જ્ઞાનમાં જણાય છે, એ તારા ક્યાં છે, એ તારા કેમ થઈ શકે? તારું તો જ્ઞાન છે અને દયાદાન કરુણાના પરિણામ તો એ વિકૃત ભાવ પર છે, ખરેખર તો એ પુદ્ગલના પરિણામ છે. તારા જ્ઞાન પદમાં માત્ર જણાય છે, જાણવાના કારણે જ્ઞાનને ગ્રહણ કરતો નથી અને જ્ઞેયને ગ્રહણ કરે છે, એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. સમયે સમયે જ્ઞાનનું અજ્ઞાન થાય છે. પર જણાતા પર મારું એમ એની કલ્પના થઈ ગઈ, મિથ્યા ભ્રાંતિ થઈ ગઈ, એ સંસાર છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે સંવર થવા યોગ થાય છે, શુદ્ધતા પ્રગટ થાય છે, વિતરાગ દશા પ્રગટ થાય છે સમયે સમયે. એમ અમારું કરતા નથી એનું પણ સુખ એનું ભોગતા પણ નથી. આની વાત છે, પોતાના ઘરની વાત છે ને, આ વાત સમજવા જેવી છે. ભગવાન મારીને કહેલો જે ઉપદેશ એનો સૂક્ષ્મ બોધ નો જે અભિલાષી તે પાત્ર છે. કુલ વાતોમાં કઈ માલ નથી, આત્મા સૂક્ષ્મ છે, એના પરિણામ પણ આત્મા થાય સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ પરિણામ સૂક્ષ્મ જ્ઞાનમાં ગણાય પણ એ દ્રવ્ય સામાન્ય હું એમ દ્રષ્ટિમાં આવે છે, તેથી પરિણામ મારા અને હું એનો કરતા એમ આવતું સંવર થવા યોગ શુદ્ધતા પ્રગટ થાય અને એનો કરનાર કોણ છે? એનો કરનાર હું, એનો ઉપાદાન કરનાર કોણ, એનો નિમિત્ત કરનાર કોણ? કે એનો ઉપાદાન કરતા એક સમયની પર્યાયની યોગ્યતા સત હોય તો કે પર્યાય પ્રગટ થાય. એ સક્રિય સત્કારક પરિણામ પરિણામને કરે છે એમ હું જાણું છું. હું એ પરિણામ ને કરું છું એમ અમારા જાણવામાં આવતો. એ પરિણામ પરિણામ ને કરે છે એની ક્ષણિક ઉપાદાન થી દશા દેખાય છે. અને એ થવામાં નિમિત્ત કોણ છે એમ જયારે હું જ્ઞાન કરું છું તો કર્મ નો અભાવ થયો એનાથી થયા. તેથી નિમિત્ત કરતા એ જળ કર્મ નો અભાવ છે તેનો નિમિત્ત કરતા છે. ઉપાદાન કરતા ક્ષણિક છે અને ટીકાળી ઉપાદાન તો એનાથી ભિન્ન હોવાને કારણે નિષ્ક્રિય છે. એ ક્રિયા નો કરનારો પણ એકદમ સુખમાં અંદર ની વાત છે. આ કરતા બુદ્ધિ નું અભિમાન છોડવા માટે અંદરમાં એ પ્રવેશ કરીને જોવે છે. સાધક કહે છે કે આ સંવરના ધર્મના પરિણામ પ્રગટ થાય. આ ધર્મના પરિણામ નો તો કરનાર હું નહીં. અજબ ગજબ ની વાત. પણ ધર્મના પરિણામ સહજ સત અહેતુ સ્વયં એના સકાળે એના કાળ ક્રમમાં એના ભાવ ક્રમમાં જે પ્રકારે ભાવ આવવાનો છે એ આવે ને ઉભો થાય. પણ હું એનો કરનાર નથી. થવાયો શબ્દ છે આત્મા કરનાર એવો શબ્દ. શબ્દની અંદર આત્માનું કરતા પણ પ્રતીત થાય છે. એ શબ્દ એમ સૂચવે છે પરિણામ થવાયો થાય છે. એ શબ્દ એમ સૂચવે છે કે આત્મા એ પરિણામ નો કરતા નથી પણ માત્ર જ્ઞાતા રહે. શબ્દ શબ્દમાં એવો અર્થ છે. શબ્દમાં એવો અર્થ રહેલો છે કે આ જગતના પદાર્થો તો થવાયો થાય જ છે. એનો તો આત્મા કરનાર ને ભોગવનાર નથી. પણ અંદરમાં થતા પરિણામ એ પણ એનો સ્વ અવસર એની જન્મ ક્ષણ છે ત્યારે એ પર્યાય પ્રગટ થાય છે. એ પરિણામ ને પણ આગા પાછા થતા નથી. એ પરિણામ પણ ક્રમબદ્ધ પર્યાયના નિયમ પ્રમાણે થાય છે. સર્વજ્ઞ ભગવાને જેમ જોયું જાણ્યું તેમ થાય છે. અને જે સર્વજ્ઞ સ્વભાવને જાણનારો સાધક છે એ પણ સર્વજ્ઞની માફક જાણે છે કે કોઈ આનો કરનાર નથી. સ્વયં પ્રગટ થાય છે. સર્વજ્ઞ ભગવાન જેમ જાણે છે એમ હું પણ એને એ રીતે જાણું છું. ત્યારે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવે જાય છે. સાક્ષાત અકર્તાથી જ્ઞાતા ભાવે બની જાય. સંવાદ થવાયો એમાં નિમિત્ત કોણ છે? ઉપાદાન તો એનું છે પણ એમાં નિમિત્ત નું જ્ઞાન કરાવે છે કે સંવર ના પરિણામ પ્રગટ થયા. મોહ નો અભાવ થયો અને નિર્મોહ દશા પ્રગટ થઈ તો એમાં નિમિત્ત કારણ કોણ છે? કે દર્શન મોહ નો અભાવ એમાં નિમિત્ત કારણ છે. ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ અનંતાનું મંદિર એ પ્રકૃતિ છે. એનો અભાવ આ વિકરાળ ભાવના ઉત્પાદનમાં નિમિત્ત કારણ થાય છે. ઉપાદાન કારણ તો પર્યાય પર્યાયનું છે. નિમિત્ત કારણ કર્મનો અભાવ છે. અને ટીકાળી સ્વભાવ તો જ્ઞાનાનંદ પરમાત્મા જેવો છે તેવો છે. કર્મનો અભાવ થાય એની આરે સંબંધ નથી. ભાવ કર્મનો અભાવ થાય એની આરે સંબંધ નથી. શુભ પરિણામ પ્રગટ થાય એનો પણ જાણનાર છે પણ એનો કરનાર નથી. જ્ઞાન જેમના પ્રગટ થઈ જેને આત્માને પ્રસિદ્ધ કર્યો એવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના વિતરાજી પરિણામ પ્રગટ થયા. પણ એ પરિણામને મેઘ કૈરાને થયા. મેઘ કૈરાને થયા તો દ્રષ્ટિ પર્યાય ઉપર જાય છે દ્રવ્ય ઉપર હતી. અને પરિણામ ઉપર દ્રષ્ટિ પડતા જ રાજ ઉત્પન્ન થાય છે પણ વિતરાગ ભાવ પ્રગટ થતો. એકદમ અધ્યાત્મની પરાકાષ્ઠાની વાત છે. હવે તો આ 45 વર્ષ પછી તો સૂક્ષ્મ વાત સાંભળવી જોઈએ. કેમ કે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે બધા આત્માનો સ્વભાવ સર્વજ્ઞ છે, એટલે સર્વજ્ઞ શક્તિ જેમાં પડી છે એની વ્યક્તિ થાય તો એના જેવી થાય તે પોતે પોતાના સ્વભાવને જાણવાનું સામર્થ્ય જ્ઞાન ના ઉપમાં છે. તેથી આત્માનો ત્રિકાળ સ્વભાવ અને ક્ષણિક પર્યાય સ્વભાવ એ બે ને જેમ છે તેમ જાણે છે, પણ કઈ કરતો નથી. સંવર્ત કરનાર એટલે નિમિત્ત નો અભાવ થયો તે વખતે, દર્શનનો આદિ કર્મની પ્રકૃતિનો એ વખતે ઉદય હોતો નથી. ચોથો સ્થાન આવે ત્યારે 41 કર્મની પ્રકૃતિનો એને બંધ થતો નથી, એ કર્મની પ્રકૃતિનો ઉક્ષમાદી ભાવ થાય છે. તેથી તેને નિમિત્ત કરતા કયો, ઉપાદાન કરતા તો પર્યાય પર્યાયનું, નિમિત્ત કરતા કર્મનો અભાવ તેને નિમિત્ત કરતા કહેવામાં. નિમિત્ત કરતા એટલે ખરેખર અકર્તા, નિમિત્ત કરતા એટલે એ પરિણામ એનાથી થયા એમ નહી, પરિણામ તો પરિણામથી થયા, પણ એ વખતે એને પ્રતિબંધકારનો અભાવ કયા છે તો કે દર્શનનો આદિનો ઉદય હતો નથી, તેથી તેને નિમિત્ત કરતા કહેવામાં. એને કરનાર નિર્જરા થવાનું આ શુદ્ધિની વૃદ્ધિ વિતરાગતાની વૃદ્ધિ થાય છે અંતરાત્માને, આનંદની વૃદ્ધિ થઈ રહી છે અંદરમાં, પણ એ પરિણામ અવાયો થાય છે નિર્જરાના. હું એનો કરનાર છું એમ સમ્યક જ્ઞાનમાં ભાગતું નથી, ને જેને પરિણામનું કર્તૃત્વ ભાગે છે એને સમ્યક જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી, એના જ્ઞાન પ્રગટ થાય છે. નિર્જરા થવાનું શુદ્ધિની વૃદ્ધિ સમય સમય થાય, ઊંઘમાં પણ શુદ્ધિની વૃદ્ધિ થાય. સૂતો સાધક પ્રમાદ અવસ્થા છે એટલો દોષ છે, પણ એને થતા એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ભૂમિકાનું ચમત્કાર એવો છે કે શુદ્ધિની વૃદ્ધિ સમય સમય હયાત કરી વેપાર રોજગારમાં બેઠો શ્રીમદ રાજચંદ્રજી શુદ્ધિની વૃદ્ધિ થયા છે. શાંતિના ભગવાન ચક્રવર્તી પદમાં હતા, આ લડાઈમાં દેખાય તો પણ એ સ્થાનમાં એની શુદ્ધિની વૃદ્ધિ થયા છે. એ શુદ્ધિની વૃદ્ધિ થવા છતાં એ પરિણામ મારા છે ને હું એનો કરતા છું એમ પરિણામ પ્રત્યે મમતા એને હોતી નથી, એમ અસ્થિરતાનો રાગ આવે તો પણ એ રાગનો રાગ એને નથી, રાગનો એનો સ્વામી નથી, તેથી રાગનો કરતા નથી, પણ રાગનો પણ જાણનાર છે. એ જાણનાર જાણનારને જાણતા પણ રાગ જણાય, જાણનારને જાણે નહીં તો રાગ જણાય નહીં, તો રાગ મારા પણ એ જણાય. કીર્તિભાઈ કે પરમ સત્ય વાત છે, કાલે બહુ પ્રમોદ કરતા હતા. આહા, વાત કેવી સુંદર આચાર્ય ભગવાન સમજાવે છે, કલ્યાણ થઈ જાય એ વાત છે. દ્રષ્ટિ ફરી જા, હું કરું હું કરું, આહા થાય ને જાણું કે થાય ને હું કરું, બસ આટલો વિચાર કરે તો પાછો ફરી જાય. આ થાય છે બધું, દુકાનના વહીવટો બધા હાલે છે, એને હું કરું છું કે થાય છે એને હું જાણનાર છું, પણ કેરા વિના થાય? હા ભાઈ, બધું કેરા વિના થાય છે, તો તારો અભિમાન છે. તું રાત્રે સૂતો અને આ કચ્છના રણમાં રેતી ઉડે છે એને તું કરવા તો ગયો નહીં, પણ રેતી તો ઉડે છે, ક્યાં કરે છે એમ બધા જગતના પદાર્થ કરતા વિના થયા કરે છે એમ તું જાણ, હું કરું છું ને થાય છે એમ હવે તું ન જાણ, હવે તું ન જાણ. તને જ્ઞાની મેળા ને તારા સ્વરૂપની વાત તને સમજાવી કે આત્મા જેમ ચક્ષુ છે એ દૂર રહીને જાણે પણ કરે નહીં, એમાં જ્ઞાન ચક્ષુ આત્માની એવી છે કે કેવળ દૂરના થતા પરિણામ કે નિકટવર્તી પદાર્થ પરિણમે એ પણ પરણવે છે એનો હું પણ જાણનાર છું. એ પણ અપેક્ષા એ છે. ખરેખર તો જાણનાર ને જાણતા એ જણાઈ જાય છે, એને પણ જાણતો. નિર્જરા થવા યોગ ને નિર્જરા કરનાર દૂતરાજતાની વૃદ્ધિ થાય સમયે સમયે, અને એમાં કર્મ નો અભાવ થતો જાય છે, અને અહીંયા ક્ષણિક ઉપાદાનમાં એ વિતરાગતા વધતી જાય છે. ત્રિકાળી ઉપાદાન ઉપર દ્રષ્ટિ પડી છે, અને ત્રિકાળી ઉપાદાન ને જાણતા જાણતા જાણનારનું જ્ઞાન એ પરિણામ ને પણ જાણવા રૂપે પ્રણમે છે, પણ કરવા રૂપે પ્રણમતો. પછી બંધાવા યોગ ને બંધન કરનાર, ભાવ બંધ થોડો થાય તો પણ એ બંધ નો કરનારો હું નથી થાય છે એનો જાણનારો છું, અને એના નિમિત્તે કર્મ બંધાય એનો પણ જાણનારો છું, પણ કર્મ ને બાંધનારો હું નથી. એ બંને બંધ છે. અને મોક્ષ થવા યોગ, આ હા હા હા, મોક્ષ તો કરવો કે નહીં, બંધ ને ન કરવો, કેમ કે બંધ કરીએ તો ચાર ગતિમાં આપણને દુઃખ થવું પડે, પણ સારામાં સારું કામ મોક્ષનું ઈ ન કરવું કે ના, એ તારો જ્યાં સુધી મોક્ષની પર્યાયને કરવાનો અભિપ્રાય છે ત્યાં સુધી તારા કાળક્રમમાં બંધ દેખાય છે. તારા કાળક્રમમાં મોક્ષ આવશે એમ અમે જાણતા નથી, પણ મોક્ષ ને ન કરવું. મોક્ષ ને જો આત્મા કરી શકતો હોય, એની આત્મામાં જો શક્તિ હોય, તો આપણી સામે એક પ્રગટ દાખલો મોજુદ છે કે સેવંદર ભગવાન અત્યારે 13મા ગોસ્થાને બિરાજમાન છે મહાવીર ક્ષેત્રમાં. આપણે આથી એક બધા સાથે મળીને સમૂહ પણ એ વિનંતી કરીએ, કેમ કે જ્યાં આપણા ભાવ ઉઠા ત્યાં તો એના જ્ઞાનમાં આવી ગયું, આપણે પ્રશ્ન પૂછવાની જરૂર પડે. હે પ્રભુ વિતરાગ પરમાત્મા, આપણને અનંત વીર્ય આપને પ્રગટ થઈ ગયું, અનંત વીર્ય શક્તિ આત્મબળ પ્રગટ થઈ ગઈ છે, આ એટલું અમારું કામ કરો કે આપ મોક્ષની પર્યાય કરી દો. કેમ કે અમને શાસ્ત્રમાં સાંભળ્યું વાંચ્યું કે 13મો ગોસ્થાન એ પણ સંસાર છે, અને હવે આ ભારતમાં લોકો અમને આ વાત કરે છે અમારાથી સાંભળી જતી નથી, અમારા અયંત પરમાત્મા 13મા ગોસ્થાન એ પણ સંસાર, એ વાત અમારાથી સાંભળી જતી નથી. પ્રભુ આ મોક્ષની પર્યાય ની પ્રગટ કરી, અમે એમ ક્યાં કહીએ છીએ કે રાગને પ્રગટ કરો, અમારી કાંઈ એવી માગણી નથી, પણ પરિપૂર્ણ વીર્ય આપને પ્રગટ થઈ ગયું છે અને મોક્ષની પર્યાય પ્રગટ કરો, અને 4 અઘાતી કર્મનો સદભાવ છે એનો આપ નાશ કરો, અને અસ્તિત્વનો ઉદય છે એનો પણ આપ નાશ કરો. ત્યાંથી જવાબ આવે છે કે તારો પ્રશ્ન તમારો પ્રશ્ન અવિવેક ભરેલો મૂર્ખાય ભરેલો પ્રશ્ન. આત્માનો સ્વભાવ તો જ્ઞાન છે, અને જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવું છે, એ તમારા લક્ષમાં આવતું નથી, અને તમારી કરતા બુદ્ધિ તમારી વર્તમાન પડી છે. એ કરતા બુદ્ધિ અજ્ઞાન માંથી આવેલો આ જન્મ થયેલો પ્રશ્ન છે. તમે જો જ્ઞાતા થઈ ગયા હો તો આ તમારો પ્રશ્ન ના આવે, પણ તમારી અભિપ્રાયમાં કર્તૃત્વ બુદ્ધિ પડી છે, ને એ કરતા બુદ્ધિ તમારામાં તો તમે થાપી, પણ અમારા સુધી તમે થાપવા મળ્યા. કેમ કે તમને તમારો આત્મા કરતા બુદ્ધિ થી કરતા રહો દેખાય છે, એટલે કે જાણે બધા આત્મામાં કરતું તો હોય એમ તમને લાગે છે. તમારું અજ્ઞાન છે અમારા સુધી પહોંચાયું, અને અમને પણ તમે કરતા દેખો છો, કેમ કે અમને સર્વજ્ઞ પરમાત્મા અમે છીએ, અમે તો વિશ્વના જ્ઞાતા છીએ, સ્વપરના જ્ઞાતા છીએ, અમે સ્વપરના કરતા નથી, પણ તમારી મિથ્યા બુદ્ધિથી આ પ્રશ્ન ઉછો છે, પ્રભુ તમે પાછા ફરો, અમે તો અકર્તા પણ પ્રગટ થઈ ચૂક્યું છે, તમારામાં શક્તિ રૂપે અકર્તા છે એનું અવલંબન કરો તો તમે પણ સાક્ષાત પર્યાયમાં અકર્તા રૂપે થઈ જશો, પછી તમારો આ પ્રશ્ન અમારા સુધી આવશે નહીં, એમ ભગવાન આત્મા ફરમાવે છે. બધા આત્માઓ અકર્તા છે, કેમ કે બધા આત્માઓ જ્ઞાનમય છે, જ્ઞાનમય હોવાથી જાણવું 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 આવે, એમાંથી એમાંથી કરવું આવી શકે નહીં. માટે તમે તમારા જ્ઞાનમય આત્માને એકવાર દેખો, અનુભવો, પછી તમને કરવાનો પ્રશ્ન ઉઠશે નહીં. ભાઈ મોક્ષની પર્યાર થવા યોગ થાય છે, અમે એના કરનારા, મોક્ષ થવા યોગ મોક્ષ થાય છે, આત્મા એને કરે ને મોક્ષ થાય, એમ આત્માના સ્વભાવમાં નથી, એ અજ્ઞાનીના ઘરમાંથી કર્તૃત્વ ભાવ ઉભો થાય છે, ત્રિકાળ સ્વભાવમાં કરતા પણ નથી, પણ એની એક સમયની અજ્ઞાન દશામાંથી હું કરતા છું એમ એને ભાવે છે ને, એટલે કે મોક્ષની પર્યાય કરવા જેવી છે, એમ જ્યાં સુધી તમે આવશે ત્યાં સુધી સમ્યક કરતું નહીં થાય, મોક્ષની પર્યાય આવે એનો પણ હું જાણનાર રહીશ, એમ અત્યારે મેં કર્તા બુદ્ધિના ભાવિના કરતાના મેં પ્રત્યાખ્યાન કરી લીધા છે, ભાવિમાં મોક્ષની પર્યાય થશે એનો હું જાણનાર રહેવાનો છું, એનો હું કરનાર થવાનો નથી, એમ વર્તમાનમાં ભાવિ પર્યાયના કર્તા બુદ્ધિના પછાણ મેં કર્યા છે, હું કરનાર નહીં થાઉં, મેં પ્રતિજ્ઞા કરી છે, યથાર્થ ચારિત્ર થાવ કે કેવળ જ્ઞાન થાવ એનો હું જાણનાર રહીશ, અત્યારે હું જાણનાર થયો છું, અત્યારે જાણનાર થયો છું, એ પુરુષ એમ કહે છે કે ભાવિ સાદી અનંતકાળ મારું આત્માનું અસ્તિત્વ રહેશે, પણ જાણનાર રૂપે રહેશે, એ કરનાર પણ થશે, એ મોક્ષ થવાનું, મોક્ષ કરનાર, એ ચાર ઘાતી કર્મ ને ચાર અઘાતી કર્મ નો અભાવ થયો તેને નિમિત્ત કરતા કહેવામાં, ઉપાદાન કરતા તત્સમય ની પર્યાય છે, નિમિત્ત કરતા કર્મ નો અભાવ છે, અને સ્વીકારી ઉપાદાન તો નિષ્ક્રિય પરમાત્મા જ્યાં છે ત્યાં ને ત્યાં તેમને તેમ રહેલો છે, કે મોક્ષ થવા યોગ ને મોક્ષ કરનારે બંને મોક્ષ છે, કારણ કે હવે આગળ, કારણ કે એકને જ પોતાની મેળે, એકને જ એટલે જીવને પોતાની મળે ને અજીવને પોતાની મળે, એકને જ એકલો એકલો બંધ રૂપે પરણમે અને એકલો એકલો મોક્ષ રૂપે પરણમે એવો આત્માનો સ્વભાવ નથી, એ અજીવના સંબંધથી બંધ રૂપે પરણમે પર્યાય અને કર્મના અભાવથી મોક્ષ રૂપે પરણમે, એમ એકની સાથે બીજાનો સંબંધ થાય ત્યારે આ નવ પર્યાયના ભેદ દેખાય છે, એકલો એકલો પરણમ તો નથી, એકલો એકલો પરણમે તો એ મિથ્યાત રૂપે પરિણમા જ કરે, પણ મિથ્યાત રૂપે એકલો પરિણમતો નથી, એ પર્યાય પરનો સંબંધ કરે છે ત્યારે એ બગાડ થાય, કારણ કે એકને જ પોતાની મેળે એટલે પોતાના પરિણામમાં એકલો આત્મા પોતે કારણ થઈ જાય, પોતે નિમિત્ત કારણ થાય એમ છે નહીં, અને પોતે એનો ઉપાદાન કારણ થાય એમ પણ નથી, ઘણી વાત છે, ઘણી વાત છે, જરા આ ભગવાન આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા છે, અનાદિ અનંત અવિનાશી તત્વ એક રૂપ રહેવાઓ, એકલો એકલો પોતે આ રાગ દ્વેષ મોહ પુણ્ય પાપ ના પરિણામ રૂપે એકલો એકલો પણ મે એટલે એ પરિણામમાં આત્મા નિમિત્ત થઈને એ પરિણામે નિમિત્ત ત્રિકાળી દ્રવ્ય ને આ નૈમિત પર્યાય એમ એકલો એકલો પોતાનો આશ્રય કરીને પોતે પરિણામે એવો આત્માનો સ્વભાવ નથી. એમાં પરિણામમાં પર પદાર્થ જ નિમિત્ત હોય, એમાં હું નિમિત્ત કારણ નથી. પોતાની મેળે પુણ્ય પાપ આશ્રમ સંવંતરા બંધને મોક્ષ ની ઉત્પત્તિ સીધી બનતી નથી. તે બંને જીવોને અજીવ છે. એ બે પ્રકારના જે પરિણામ થાય છે એમ એક જીવના પરિણામ છે પણ જીવ નથી. હું કહ્યું કે પુણ્ય ને પાપ ને આશ્રમ ને બંધના પરિણામ થાય છે એ જીવના પરિણામ કહેવાય પણ એ જીવ નથી. સંવર નિદ્રા ને મોક્ષ જે પરિણામ થયા તે જીવના પરિણામ કહેવાય પણ તે જીવ નથી. કેટલી વાત પછી એ છે કે અહીંયા જે કઈ આ પરિણામ થાય છે આશ્રવ બંધ સંવર નિદ્રા ને મોક્ષ ના પરિણામ જે જીવના પરિણામ કહો પણ એને જીવ ન માનો. જીવ એનાથી ભિન્ન છે. જીવ એનાથી ભિન્ન છે અને પરિણામ જીવ થી ભિન્ન છે. સમ્યક દર્શન ના પરિણામ થયા તેને તમે સંવર જાણો પણ તમે એને જીવ ન જાણો. એને તમે જીવ ન માનો. જો એ સંવરના પરિણામ ને તમે જીવ માનો તો સંવરના પરિણામ કોણ છે એ બતાવો અમને. એ ક્યાં રહી ગયા? પુણ્ય ને પાપના પરિણામ અશુદ્ધ પરિણામ એ જીવના વિકૃત ભાવ અશુદ્ધ પરિણામ છે એમ જાણો પણ એને તમે જીવ ન જાણો. એને તમે જીવ ન માનો. આ ભગવાનની ભક્તિ નો રાગ આવ્યો. સર્વજ્ઞ ભગવાન વિરાજમાન છે મંદિર જીવમાં. એના ઉપર લક્ષ થતા રાગ થયો. એ રાગ એ વિકારી જીવના પરિણામ છે કથન થી એમ તમે જાણો પણ એ જીવ છે એમ તમે ન માનો. કેમ કે જે રાગ છે એમાં જીવના લક્ષણ નો અભાવ છે અને જીવમાં રાગના લક્ષણ નો અભાવ છે. જીવના સંવાર નિદ્રા ને મોક્ષ એને જીવના પરિણામ તમે કહો પણ એ જીવ છે એમ તમે ન માનો. કેમ કે સંવર નિદ્રાના પરિણામ કર્મ સાપેક્ષ કર્મથી ઉત્પન્ન થયેલા છે. ભગવાન આત્માથી ઉત્પન્ન થતા નથી. જો ભગવાન આત્માથી એ પરિણામ ઉપજતા હોય તો ભગવાન આત્મા તો અનાદિનો છે તો કેમ ઉપજતા નથી? એ ઉપજે છે એના ક્ષણિક પાદાનથી અને એમાં નિમિત્ત કારણ કર્મ નો અભાવ છે એમ જાણવામાં આવે છે. પણ હું છો તો સંવાર નિદ્રા ને મોક્ષ ના પરિણામ પ્રગટ થયા એમ જાણવામાં આવતું નથી. કેમ કે હું તો પ્રથમ થી જતો. કેમ સંવાર નિદ્રા ને મોક્ષ ના પરિણામ પ્રગટ ન થયા? એ મારાથી પ્રગટ થતા નથી. કેમ કે જો મારાથી પ્રગટ થતા હોય તો હું તો પ્રથમ થી જતો. હું તો પહેલેથી જતો પણ એ મારાથી પરિણામ પ્રગટ થતા નથી. પ્રગટ થાય છે એમ જાણવામાં આવે છે અને પ્રગટ થયેલા પરિણામ કોઈનું નામ સંવર છે, કોઈનું નામ દીર્ઘા છે, કોઈ પરિણામ નું નામ મોક્ષ છે પણ કોઈનું નામ એમાં જીવ અમને જાણવામાં આવતું નથી. જીવ તો જુદો ને જુદો રહેલો. ત્રબકભાઈ
એ શુદ્ધિની પ્રગટતા થાય એને સમર કહો, શુદ્ધિની વૃદ્ધિ થઈ એને નિર્જરા કહો, અને શુદ્ધિની પૂર્ણતા થઈ એને મોક્ષ જાણો. પણ એનું નામ સમવા નિરાને મોક્ષ છે, પણ એનું નામ ભગવાને જીવ કહ્યું નથી. અમને ક્યાંય એમાં જીવ જાણવામાં આવ્યો નથી. એ તો સમવા નિરાને મોક્ષ એના નામ જુદા, માટે એનો ભાવ પણ જુદો છે. જીવ નો લક્ષણ જુદું ને એનું લક્ષણ વરિરાને મોક્ષ ના પરિણામ એને ઉપસમ ભાવ, સુપસમ ભાવ અને શારીરિક ભાવ તરીકે જાણો. પણ મારું જે જીવનું લક્ષણ પરંપરાના ભાવ, એવું લક્ષણ મને ક્યાંય સંવર્ણિરાને મોક્ષ ની પર્યાયમાં મને દેખાતું નથી. તેથી તે પરિણામ મારા નથી, કેમ કે મારું લક્ષણ એમાં મળતું ખરેખર તો એ અણમળતા ભાવ છે. અરે રાજાજી તો અણમળતા છે, ચૈતન્ય જાતની હારે મળતા ભાવ નથી. પણ સંવાદ નિદ્રાને મોક્ષના પરિણામને પ્રગટ થાય એ પણ મારું લક્ષણ, જે પરંપરાના સ્વભાવ ભાવ એ લક્ષણ ની હારે મારું લક્ષ મળે છે. પણ મારું જે લક્ષણ દ્રવ્ય સામાન્ય માં છે, એ દ્રવ્ય વિશેષ પર્યાયો પ્રગટ થાય એમાં કોઈનું લક્ષણ ઉપસમ, કોઈનું લક્ષણ સોપસમ ને કોઈનું લક્ષણ ક્ષાયુ ભાવ. મોક્ષ નું લક્ષણ ક્ષાયુ ભાવ છે, મારું લક્ષણ ક્ષાયુ ભાવ નથી. મારું લક્ષણ તો પરંપરાના ભાવ, તેથી મોક્ષ નો પર્યાય મારો નથી, કેમ કે મારું લક્ષણ એમાં દેખાતું. હું જ્યાં બે ને જોઉં છું, એક ત્રિકાળ શુદ્ધ ને એક ક્ષણિક શુદ્ધ પ્રગટ પર્યાય પરિપૂર્ણ થઈ એ બેને હું મેળવું છું, તો અહીંયા જોઉં છું તો મારામાં તો પારનામિક લક્ષણ છે. અહીંયા જોઈને હું વહા જાઉં, જોવા જાઉં મોક્ષ ની પર્યાયમાં કે પરમ પારનામિક લક્ષણ એમાં દેખાતું નથી. એમાં ક્ષાયિક ભાવ લક્ષણ છે. મોક્ષ ની પર્યાય નું લક્ષણ ક્ષાયિક છે, મારું લક્ષણ પરમ પારનામિક ભાવ છે. તેથી મોક્ષ ના પરિણામ પણ એમાં હું મમતા કરતો. આજથી ભવિષ્યમાં મોક્ષ ના પર્યાય પ્રગટ થવાના છે, એના પ્રત્યે આજે હું મમતા છોડું છું, એને પ્રત્યાખ્યાન ત્યાગ કહેવામાં. અદભુત થી પણ અદભુત ચમત્કારિક વાત બહાર આવી ગઈ છે દુર્ગાના પ્રતાપે. હવે તો એ કહી ગયા ને, એનો આપણે વાગો હોવું જોઈએ, એનું આપણે ગોલન કરવું જોઈએ, તો આપણે એના શિષ્ય કહેવાયું. એ કહી ગયા ને વયા ગયા અને એનું કહેલું ભૂલી જઈએ આપણે, તો આપણે એના ભક્ત કહેવા માટે લાયક નથી. એ પુણ્ય પાપના પરિણામે જીવની વિકૃત પર્યાય કહો, પણ એને જીવ ન કહો. એ જીવ નથી બાપુ, એ જીવ. અરે સમ્યક્તના નિર્મળ પર્યાય પ્રગટ થઈ વિતરાગી સંવર નિજરાની, એને સંવર કહો, એને નિજરા કહો, પણ એને જીવ છે એમ તમે ન માનો. જીવ તો એનાથી જુદો છે એમ તમે એને માનો ને જાણો, તો સંવર નિજરા પર્યાય પ્રગટ થશે. ભગવાન આત્મા એકલો એકલો એ પોતે પુંજ પાપ રૂપે પરણે છે એમ તમે ન જાણો. એ પરિણામ ને અજીવનો સંબંધ થાય છે ત્યારે એ પુંજ પાપ ને આશ્રવ બંધ પ્રગટ થાય છે એમ જાણો. અને સંવાદિંદ્રા ને મોક્ષ ના પરિણામ થવાનું થાય છે ત્યારે કર્મ નો અભાવ થાય, કર્મ નો અભાવ નિમિત્ત છે ત્યારે થાય છે એમ તમે જાણો. પણ હું છું તો થાય એમ તમે ન જાણો. તમે તો આત્મા ને પરિણામ થી જુદો રાખો, એ નવ તત્વ થી આત્મા ને જુદો ને જુદો છે
એમ જાણો નવ તત્વ રૂપે આત્મા થઈ શકતો નથી. ત્યારે ભૂતાર્થને નવ તત્વ ને જાણ્યા કહેવામાં આવે છે. નવ તત્વ રૂપે હું થઈ ગયો તો ભૂતાર્થને નવ તત્વ જાણવામાં આવતા એનું એક ગુણ છોડી અને નવ રૂપે કેમ થાય? એક સોનાની પાંચ તોલાની લગણી છે એના ભિન્ન ભિન્ન નવ ઘાટ ક્રમે ક્રમે થાય છે, છતાં પણ એ નવ ઘાટ રૂપે સોનું થતું નથી. અરે સોનું દ્રવ્ય એના ઘાટ ને અડતું નથી ને. હા હા, એ ઘાટ સોની થી તો થતો નથી, પણ સોના થી પણ એ ઘાટ થતો નથી. એ સોનું દ્રવ્ય પણ એમાં વ્યાપક થતું નથી. વ્યવહારથી જાતિ વ્યાપક એક દ્રવ્યમાં કહેવાય, પણ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો પર્યાય પર્યાયમાં વ્યાપે છે, દ્રવ્યમાં વ્યાપતું નથી. પ્રમાણ જ્ઞાનની પ્રધાનતાના કથન જુદા અને નૈવિવિક્ષાના કથન જુદા છે. માટે પોતે પોતાની મેળે એકલો એકલો આ નવ તત્વ રૂપે પ્રણમતો નથી. તે બંને જીવોને અજીવ છે, અર્થાત તે બબેમાં એક જીવ છે એટલે જીવના પરિણામ છે અને બીજામાં અજીવના પરિણામ છે. એ પરિણામમાં કે જીવ દેખાતો, પરિણામમાં પરિણામ જણાય છે, પણ પરિણામમાં આત્મા દેખાતો નથી. આત્મા એનાથી જુદો રહેલો. પ્રતિરૂપદમ એક રૂપમ સર્વ અવસ્થા ને વિશે જ્ઞાનો સદા. સર્વ અવસ્થા, બંધની અવસ્થા હો, મોક્ષ માર્ગ ની અવસ્થા હો કે મોક્ષ ની અવસ્થા હો, હું તો એનાથી ન્યારો ને ન્યારો, જુદો ને જુદો રહેલો છું. એ પરિણામ ની સાથે સર્વથા એકાંતે એક મેં જો થઈ જાઉં તો પરિણામ ના નાશે મારો નાશ થઈ જાય, પણ મારો નાશ તો થતો, પરિણામ નો નાશ થતો જોવામાં આવે છે, પણ મારો નાશ થતો જોવામાં આવતો નથી. માટે હું પરિણામ થી ભિન્ન. આવી દ્રવ્ય દ્રષ્ટિ ની વાત અને પર્યાય દ્રષ્ટિ છૂટી જાય અને આત્મભાન થાય એવી વાત આમાં લખેલી છે. હવે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ એટલે અજ્ઞાન દશા હોય એવી સ્થૂળ દ્રષ્ટિથી જોવામાં આવે તો, એ વખતે વિચાર કરવામાં આવે તો જીવ કુતલના અનાદિ બંધ પર્યાયની સમીપીને એક પણ અનુભવ કરવામાં આવે કે જીવને અજીવેની જુદાઈ નથી અને એક છે, એમ પર્યાય દ્રષ્ટિથી અજ્ઞાન દ્રષ્ટિથી જોવામાં આવે તો અનુભવ કરતા આ નવ સત્વો ભૂતાર્થ સત્યાર્થ છે. આ બધા જીવના પરિણામે જીવ છે એમ જોવામાં આવે. અજ્ઞાન દ્રષ્ટિથી આ જીવના પરિણામ તે જીવ છે એમ જોવામાં આવે, એ દ્રષ્ટિથી ભૂતાર્થ સત્યાર્થ છે. અને એ જીવદ્રવ્યના સ્વભાવની સમીપીને જોવામાં આવે, અનુભવ પહેલા વિચાર કરવામાં આવે. અનુભવ થી તો પ્રત્યક્ષ નહીં છે, પણ જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે, સોનાના એકરૂપ સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો આ જે ક્રમે ક્રમે થતા જે નવ ઘાટ થયા ને એ નવ પ્રકારના જે ઘાટ છે એ સોનું એક રૂપ એના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો નવ ઘાટ એમાં દેખાતા નથી. સોનું એટલું દેખાય છે, સોનું કે સોનું છે, સોનું દ્રવ્ય એના પરિણામમાં પણ આવતું નથી. એના પરિણામમાં સોનું દ્રવ્ય બજાર તો બેન ના ડોક માં ક્યાંથી આવે અને તને શેનો અર્થ થાય છે? એ છે કે એના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો અનુભવ કરતા જેવો અભૂતા, એટલે કે સ્વભાવમાં એવા ભેદો કોઈ દેખાતા? અભેદ ની દ્રષ્ટિમાં કોઈ ભેદ દેખાતો નથી. જયારે અભેદ ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે નવ પ્રકારના ભેદો એમાં નથી, તેથી જણાતા નથી. એમાં હોય તો જણાય, એના અનંત ગુણો એમાં છે. એટલે ગુણી માં ગુણ જણાય છે, પણ ગુણ ભેદ નથી જણાતો. પણ એમાં ઉત્પાદનની પર્યાય જ નથી, તેથી નવ પ્રકારના પરિણામના ભેદો અભેદમાં જોવામાં આવતા. સોનાને એક રૂપેના સ્વભાવથી જોવામાં આવે તો ક્રમે થતા જે પરિણામ પ્રગટ થાય ને નાશ થાય, પ્રગટ થાય ને નાશ થાય, એવા નાશવાન પરિણામો સોનાના એક રૂપમાં દેખાતા નથી. તેનો લેવા જાય કઈ દાગીનો બેનો, ત્યારે એની નજર ઘાટ ઉપર છે, અને સોની વેચવાળાઓ છે એની નજર સોના ઉપર હોય છે, એની નજર ઘાટ ઉપર નથી હોતી. એમાં એ બેનો એ દાગીનો ખરીદ કર્યો ત્યારે એમ સોની એ કહ્યું, પ્રમાણિક માણસ, કે બેન આ ઘાટ જે તમને ગમે છે ને, સોનું ગમે છે એમ નહીં, એના શબ્દો શું નીકળ્યા, કેમ કે એની નજર ઘાટ ઉપર છે. તમને જે આ ઘાટ ગમે છે બેન, એ 12 વર્ષનું સોનું છે, અને જે ઘાટ ગમતો નથી ને, એ 15 વર્ષનું સોનું સારું ઊંચું છે. એ અમારે સોનું ઊંચું નીચું જોતું નથી, અમને તો આ ગમે છે લેવું છે. સમજી ગયા? ત્યારે એ 12 વર્ષનું સોનાનો દાદીનો ઉપાડી આવ્યા, અને એમાં 10,000 રૂપિયાનું એક બિલ સોનાનું દાગીનો, અને એમાં લખ્યું કે 1,000 રૂપિયા ઘડાયા, કેમ કે આજે સોના કરતા ઘડામણ ઊંઘું એમ કહેવત છે ને. એને 11,000 રૂપિયાનું બિલ આપ્યું કે ભાઈ જો તમને જયારે આ સોનું વેચવું હોય તો ખુશીથી બજાર ભાવે અમે લઈ લેશું, કોઈ જાતનું અમારું બિલ તમે સાચવજો. જ્યાં 6 મહિના થયા તો ઘાટ તો બધા ફેરફાર થવા મળે ને, સમજી ગયા? તો નવા ઘાટો નીકળ્યા. હવે કે આ સોનું આપણે વેચી નાખીએ અને નવા ઘાટ દાગીનો આપણે લઈ લઈએ, આપણી મેં બિલ છે 11,000 રૂપિયાનું, અને ભાવો તો થોડા ભેદા છે, એટલે 11,000 ના કદાચ 11,500 કે 12 પણ આવશે. આપણે વેચવા જઈ એ સોનીને કહ્યું કે ભાઈ આ તમારું બિલ ને આ તમારો દાદીનો વજન પણ કરી લો, અમે હજી કટકી કાપી નથી, વજન બરાબર છે, વજન બરાબર છે. ને 11,000 10,000 સોનાના ને 1,000 ઘાટના 11,000 ભાવનો થોડોક વધારો હોય 200-500 નો કે અમારે જોતો નથી, અમને 11,000 રૂપિયા આપી દો. બેન કહે છે કે બેન તમને ઘાટની કિંમત તમે ચૂકાવી, અમે ઘાટની કિંમત ચૂકવતા નથી, અમને ઘાટની કઈ કિંમત નથી, પણ આ ઘડાઈની મજૂરી લાગી છે, તમે આ દાગીનો એમને વેચો ને ના, કે અમે ઘાટ બદલી ગયા, હવે તો હોનું ભાંગવું પડશે, નવો ઘાટ બનાવવો પડશે. તો કે નવો ઘાટ બનાવજો, પણ 1,000 રૂપિયાનો ચાર્જ કર્યો છે ઘાટનો, એ બદલે 500 આપો, 1 રૂપિયો નહીં. જો તમારી સામે હથોડો મારીને આ ઘાટ ભાંગી નાખું તો અમને ઘાટની કિંમત નથી. આ ઘાટ સારો ને આ ઘાટ ખરાબ, તમારી નજર પર્યાય ઉપર છે, એટલે વિષમ ભાવ તમને રાજદ્વેષ પ્રગટ થાય છે. અમારી નજર તો સોના ઉપર છે, અમને તો સોનાની કિંમત છે, તમને ઘાટની કિંમત, અમને સોનાની કિંમત. એમ અંતરાત્મા ધર્માત્માઓ કહે છે કે અમને આત્માની કિંમત છે અને તમને આશ્રવ બંધ સંવર ઇન્દ્રાને મોક્ષની કિંમત છે, અમને એમાં કઈ કિંમત લાગતી, કેમ કે પરિણામ નાશવાન છે, હું અવિનાશી છું, અવિનાશીની કિંમત છે, નાશવાની કિંમત અમે આપતા નથી. આ એમ ભગવાન આત્મા ધ્રુવ પરમાત્માની કિંમત કહો, આ પરિણામ આવે જાય એ જાણવા લાયક છે, પણ એને કિંમત આપવા લાયક નથી. તો આ સંયોગની વાતો ક્યાંય ને ક્યાંય બહારની જોઈ.